એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ રસપ્રદ પુસ્તક અને તેના લેખક વિશે. એન્થોની બોર્ડેન અને તેમનું પુસ્તક મીડિયમ રો, અ બ્લડી વેલેન્ટાઇન ટુ ધ વર્લ્ડ ઓફ ફૂડ એન્ડ ધ પીપલ હુ કુક.
હા, એન્થોની બોર્ડેન, એમનું નામ આવે એટલે ખાલી શેફ નહીં પણ એક અદ્ભુત કથાકાર, એક ટ્રાવેલર, એક શું કહેવાય, સાંસ્કૃતિક નિરીક્ષક યાદ આવે.
બરાબર, એમને ખોરાક, પ્રવાસ અને જીવનને જે રીતે જોયા અને રજૂ કર્યા એ ખરેખર અનોખું હતું. એમની આખી સફર જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
ચોક્કસ, મતલબ એક સમયે જે માણસ કિચનમાં સંઘર્ષ કરતો હતો એ પછીથી ફૂડ અને કલ્ચર પર દુનિયાના સૌથી પ્રભાવશાળી અવાજોમાંનો એક બન્યો, અને એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે.
કેમ, એમની વાતમાં એવું શું ખાસ છે જે આજે પણ આપણને સ્પર્શે છે?
કારણ કે એમણે પેલી ઊંચી અને નીચી સંસ્કૃતિ વચ્ચેની દિવાલો તોડી નાખી, જે પ્રોફેશનલ કિચનની અંદરની અંધાધૂંધી છે અને જે ફાઇન ડાઇનિંગની ચમકદમક છે.
હા,
અમેરિકા છે અને બાકીની દુનિયા છે, આ બધાને એમણે જોડી દીધા.
અને એ પણ ખોરાકના માધ્યમથી. એમના માટે ફૂડ એટલે ખાલી પેટ ભરવાની વસ્તુ નહીં પણ,
બિલકુલ, એ તો એક યુનિવર્સલ લેંગ્વેજ હતી જેનાથી એ માણસને જુદી જુદી સંસ્કૃતિઓને સમજતા હતા. અને આ પુસ્તક મીડિયમ રો, એમના પહેલા ફેમસ પુસ્તક કિચન કોન્ફિડેન્શિયલ પછી લગભગ 10 વર્ષે આવ્યું છે.
એટલે આમાં આપણને થોડા જુદા, વધુ પરિપક્વ બોર્ડિન જોવા મળે છે એમને.
હા, ચોક્કસ, આ કોઈ સીધી સિક્વલ નથી. આમાં નિબંધો છે, અમુક લોકોના વ્યક્તિત્વ ચિત્રો છે અને ક્યારેક થોડી વિવાદાસ્પદ વાતો પણ છે. બોર્ડેન આમાં ફેમસ થવાની કિંમત શું હોય છે, પોતાની પ્રામાણિકતા કેવી રીતે જાળવવી, ક્યારેક સમાધાન કેમ કરવા પડે છે, એ બધા મુદ્દા પર એકદમ ખુલીને વાત કરે છે. એમણે પોતે જ આને બ્લડી વેલેન્ટાઇન કહ્યું છે, ખબર છે? મતલબ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પ્રેમ તો છે પણ એ આંધળો પ્રેમ નથી, ટીકા પણ છે, કડવું સત્ય પણ છે.
રસપ્રદ. ચાલો ત્યારે એમના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ. એમની શરૂઆત કેવી રહી? બાળપણ, કુટુંબ.
એમનો જન્મ ન્યૂયોર્ક શહેરમાં પણ ઉછેર ન્યૂ જર્સીના લિયોનિયામાં થયો. એક મધ્યમ વર્ગીય પરિવાર હતો. પિતા ક્લાસિકલ મ્યુઝિક બિઝનેસમાં હતા અને માતા ન્યૂયોર્ક ટાઈમ્સમાં કોપી એડિટર. એટલે ઘરમાં એક શું કહેવાય, કલ્ચરલ વાતાવરણ તો હતું.
પુસ્તકો, સંગીત, કલા, એ બધું. પણ એમને રસ પડ્યો રેસ્ટોરન્ટના કિચનમાં. આ થોડું વિચિત્ર નથી?
હા, પણ એમના સ્વભાવમાં જે હતું, શરૂઆતથી જ થોડા બળવાખોર જેવા, પેલી ઉચ્ચ સંસ્કૃતિના દેખાડા કરતા એમને કિચનની અંધાધૂંધી, પેલી ગરમી, પેલો એડ્રેનલિન રશ, એ બધું વધુ આકર્ષતું હતું.
અને પેલો ઓઈસ્ટરવાળો કિસ્સો, એ ક્યારે બનેલો?
એ 12 વર્ષના હતા ત્યારે. પરિવાર સાથે ફ્રાન્સ ગયા હતા અને ત્યાં પહેલી વાર કાચી છીપ એટલે કે ઓઈસ્ટર ખાધી.
એમના માટે તો એ લાઈફ ચેન્જિંગ મુમેન્ટ હતી, બરાબર ને?
બિલકુલ, એ ખાલી એક નવો સ્વાદ નહોતો, એણે એમની આંખો ખોલી નાખી. એમને સમજાયું કે જીવનમાં મજા, રોમાંચ, એ બધું કંઈક અણધાર્યું, પડકારજનક, થોડું રો હોય એમાં પણ મળી શકે છે. પેલું ઉપનગરીય સેફ જીવન હતું, એની બહારની દુનિયા દેખાઈ.
અને ઓઈસ્ટર એમના માટે એક સિમ્બોલ બની ગયું.
હા, પ્રામાણિક, બેધડક, કોઈની સાડાબારી ન રાખનારા જીવનનું પ્રતીક. અને ફ્રેન્ચ કલ્ચર અને ફૂડ પ્રત્યેનો લગાવ પણ ત્યાંથી જ શરૂ થયો. દેખાડા વગરની શાન, ગિલ્ટ વગરનો આનંદ, એ બધું.
કદાચ એટલે જ એમને હંમેશા પેલું માર્જિન પર જીવતા લોકો, બળવાખોરો, એમના તરફ આકર્ષણ રહ્યું.
સાચી વાત. અને આ બળવાખોર વૃત્તિ એમના ભણતરમાં પણ દેખાઈ. એમણે વોટસર જેવી સારી કોલેજમાં એડમિશન લીધું પણ 2 વર્ષમાં છોડી દીધું.
કેમ?
એમને લાગ્યું કે સાચું જીવન, સાચું ભણતર તો કિચનની દુનિયામાં છે. પછી એ ક્યુલિનરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા ગયા. પણ કહે છે ને કે અસલી તાલીમ તો
રસોડાની ગરમીમાં જ મળી.
બરાબર, કેપ કોડ અને ન્યૂયોર્ક સિટીના અલગ અલગ રેસ્ટોરન્ટના કિચનમાં જ એમનું ખરું ઘડતર થયું.
એ દુનિયા કેવી હશે? કિચન કોન્ફિડેન્શિયલમાં તો બહુ જ કઠોર અને અસ્તવ્યસ્ત લાગે છે.
હા, એ સમયે તો ખાસ ખૂબ જ તીવ્ર દબાણવાળું વાતાવરણ, અનેકવાર એવા લોકો સાથે કામ કરવાનું જે ભૂતકાળમાં ગુના કરી ચૂક્યા હોય, કોઈ નશાના બંધાણી હોય, અલગ અલગ દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સ હોય. બોર્ડિનને આ અંધાધૂંધીમાં જ પોતાની ટ્રાઇબ, પોતાનું કુળ મળી ગયું. જે લોકો સખત મહેનત કરતા, સિસ્ટમ સામે લડતા, પોતાની શરતો પર જીવતા. પણ આ જ સમયમાં એ પોતે હેરોઇનના ગંભીર વ્યસનમાં ફસાયા હતા.
ઓહ, એમાંથી બહાર આવવું અને પાછું કામ શરૂ કરવું એ સહેલું નહીં હોય.
બિલકુલ નહીં. ઘણો સંઘર્ષ કર્યો, રિહેબમાં ગયા અને પછી પાછા ફર્યા. આ અનુભવે એમને માણસની નબળાઈ, એની મજબૂરી, પણ સાથે સાથે એની લડવાની તાકાત વિશે ઘણું શીખવ્યું. ઘણા વર્ષો અલગ અલગ જગ્યાએ કામ કર્યા પછી છેવટે એ ન્યૂયોર્કની જાણીતી બ્રાસરી લેસ હોલ્સમાં એક્ઝિક્યુટિવ શેફ બન્યા.
અને ત્યાં એમને પોતાની સ્ટાઇલ મળી.
હા, એ જગ્યા એમના માટે પરફેક્ટ હતી. ફ્રેન્ચ સ્ટાઇલની રસોઈ, બિનધાસ્ત વાતાવરણ, અને પછી 2000માં આવ્યું પેલું પુસ્તક
કિચન કોન્ફિડેન્શિયલ, જેણે બધું બદલી નાખ્યું. એક શેફમાંથી સીધા લેખક, સેલિબ્રિટી.
હા, એ સફળતા કોઈએ ધારી નહોતી. એ પુસ્તકે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની અંદરની દુનિયાને, એની સારી નરસી બધી વાતોને એકદમ કાચી રીતે લોકો સામે મૂકી દીધી.
એનાથી એમના માટે ઘણા દરવાજા ખુલ્યા હશે.
ખુલ્યા, પણ સાથે નવી ચિંતાઓ પણ આવી. મીડિયાનું ધ્યાન, લોકો શું વિચારશે, અને પેલો સવાલ કે શું આ ફેમસ થયા પછી પણ હું પહેલા જેવો ઓથેન્ટિક રહી શકીશ.
પેલી પ્રામાણિકતાવાળી વાત.
બરાબર. ક્યાંક હું પોતે જ એ એસ્ટાબ્લિશમેન્ટનો ભાગ તો નહીં બની જાઉં જેની હું હંમેશા મજાક ઉડાવતો હતો. આ દ્વંદ્વ મીડિયમ રોમાં બહુ દેખાય છે.
તો જ્યારે મીડિયમ રો લખ્યું ત્યારે બોર્ડિન ક્યાં હતા? મતલબ જીવનના કયા પડાવ પર? કલ્ચર, પોલિટિક્સ, હિસ્ટ્રી, બધું જ?
ચોક્કસ. એમણે ફૂડને એક બહાનું બનાવીને દુનિયાને એક્સપ્લોર કરી. એ સમયે એ આર્થિક રીતે સદ્ધર હતા, પિતા બની ચૂક્યા હતા, પણ આ બધી સફળતા સાથે પેલી મિડલ એજ ક્રાઇસિસ જેવું કંઈક, પિતૃત્વની જવાબદારીઓ, પોતાના પ્રભાવની અસર, એ બધી મૂંઝવણો પણ હતી.
એટલે સફળતા તો હતી, પણ અંદર કદાચ શાંતિ નહોતી. પેલી જૂની શોધ ચાલુ જ હતી.
કદાચ એમ કહી શકાય. એ સફળતાના શિખરે હતા, પણ પ્રામાણિકતા અને અર્થની શોધ હજુ પૂરી નહોતી થઈ.
એમનો વારસો ખરેખર બહુ મોટો છે. ફૂડ રાઇટિંગ અને ટીવીને એમણે નવી દિશા આપી.
નિશંકપણે. ફૂડ રાઇટિંગ એટલે ખાલી રેસિપી કે રિવ્યૂ નહીં, પણ કલ્ચરલ એનાલિસિસ, પર્સનલ સ્ટોરી ટેલિંગ, એ બધું એ લાવ્યા. એમના ટીવી શો તો ટ્રેવલ ડોક્યુમેન્ટરી જેવા હતા, જેમાં પત્રકારત્વ અને માનવશાસ્ત્ર ભળેલું હતું.
અને પેલું કિચનમાં કામ કરતા લોકો માટે બોલવું, એ પણ મહત્વનું હતું.
ખૂબ જ. લાઇન કોક, ડિશવોશર, જેમના વગર કોઈ રેસ્ટોરન્ટ ન ચાલે, પણ જેમને કોઈ ઓળખતું નથી. એમના સંઘર્ષ, એમની મહેનતને એમને અવાજ આપ્યો. અને મુસાફરી કરવાની રીત પણ બદલી. ખાલી ટુરિસ્ટ પ્લેસ જોવા નહીં, પણ
લોકલ લોકો સાથે ભળવું, એમનું ખાવાનું ખાવું, સંસ્કૃતિને અનુભવવી.
બરાબર.
આટલી બધી વાતો પછી એમની મૂળ ફિલોસોફી શું હતી? કયા સિદ્ધાંતો પર એમનું જીવન ચાલતું હતું?
મને લાગે છે સૌથી પહેલું અને સૌથી અગત્યનું હતું ઓથેન્ટિસિટી, પ્રામાણિકતા. જેવા છો તેવા રહો. દેખાડો નહીં, બનાવટ નહીં. ભલે દુનિયાને ગમે કે ન ગમે, સફળતા મળે તો પણ પોતાના મૂળ સ્વભાવને વળગી રહેવો.
અને પેલું વિરોધાભાસોને સ્વીકારવાનું કે જીવન બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું.
હા, એ પણ બહુ મહત્વનું. એ કોઈ પરફેક્ટ માણસ હોવાનો દાવો નહોતા કરતા. માનતા હતા કે જીવન જટિલ છે, માણસ જટિલ છે. એક જ વ્યક્તિમાં સારું અને ખરાબ બંને હોઈ શકે, એને સ્વીકારવું પડે. કોઈ સહેલા જવાબ નથી હોતા. આ થોડું યુરોપિયન વિચારસરણી જેવું છે. અમેરિકામાં જે બધું સ્પષ્ટ જોઈએ એના કરતા અલગ.
ખોરાક પ્રત્યેનો એમનો અભિગમ પણ આની સાથે જોડાયેલો હતો નહીં?
ચોક્કસ. એ માનતા કે ખોરાકમાં એક લોકશાહી તાકાત છે. બેસ્ટ ફૂડ માટે 5-સ્ટાર હોટેલમાં જવું જરૂરી નથી. રસ્તા પર મળતી સાદી વાનગી પણ અદ્ભુત હોઈ શકે છે. ખોરાક કોઈ ક્લાસ, કાસ્ટ કે દેશના ભેદભાવ નથી જોતો. એ બધાને જોડે છે.
શું વસ્તુ એમને ડ્રાઇવ કરતી હતી? આટલું બધું ફરવા, લખવા, બોલવા પાછળનું કારણ શું હતું?
3 વસ્તુઓ મુખ્ય હતી મને લાગે છે. 1, જબરદસ્ત જિજ્ઞાસા. દુનિયાભરના લોકો કેવી રીતે ખાય છે, કેમ ખાય છે, ખોરાક એમના જીવનમાં શું ભાગ ભજવે છે, આ જાણવાની ભૂખ.
એક એન્થ્રોપોલોજિસ્ટ જેવી.
હા, બરાબર. બીજું, બળવો. પેલી ફૂડ વર્લ્ડની પોષકી દેખાડાવાળી વાતો સામે. સામાન્ય માણસની પેઢીઓથી ચાલી આવતી રસોઈની પરંપરાઓનો એમને બહુ આદર હતો.
અને ત્રીજું?
ત્રીજું, જેનો અવાજ નથી સંભળાતો એમના માટે બોલવું, પેલો લાઇન કોક, ડિશવોશર, નાનો ફેરિયો એમના માટે.
અને અનુભવનું મહત્વ ખાલી વાંચીને કે સાંભળીને નહીં પણ જાતે કરીને શીખવું.
હા, આ ખૂબ જ મહત્વનું. વિયેતનામમાં પેલા પ્લાસ્ટિકના સ્ટૂલ પર બેસીને નૂડલ્સ ખાવા એ કોઈ લેક્ચર સાંભળવા કરતાં વધુ શીખવે છે. ન્યૂયોર્કના કિચનમાં પેલા ડિનર રશની અંધાધૂંધી એ કોઈ પુસ્તક કરતાં વધુ સમજ આપે છે. સાચો અર્થ, સાચી સમજ એ વાસ્તવિક અનુભવમાંથી જ મળે છે, ભલે એ થોડો અઘરો કેમ ન હોય.
આરામ એ વૃદ્ધિનો દુશ્મન છે.
બરાબર, એમનો મંત્ર હતો, મુશ્કેલી આવે તો ભાગવાનું નહીં, સામનો કરવાનો, એમાંથી શીખવાનો.
અને આ વાત એમના પોતાના જીવન પરથી પણ દેખાય છે, ખાસ કરીને પેલો વ્યસન સાથેનો સંઘર્ષ.
સાચી વાત, એ લાંબો અને અઘરો સંઘર્ષ અને એમાંથી બહાર આવવાની એમની સફર, એણે એમને ઘણું શીખવ્યું. હાર ન માનવી, નમ્ર બનવું અને એ વિશ્વાસ કે ગમે તેવી સ્થિતિમાંથી પણ બહાર નીકળી શકાય છે, અને એ પોતાની ભૂલો, નબળાઈઓ વિશે કેટલા ખુલ્લા હતા.
હા, એ એમની ઓળખ બની ગઈ હતી.
એ ખાલી પબ્લિક ઇમેજ નહોતી, એ પોતાની જાત સાથે પ્રમાણિક રહેવાની એમની રીત હતી.
ચાલો હવે એવા ત્રણ પોઈન્ટ્સ પર વાત કરીએ જેણે બોર્ડિનના જીવનને ખરેખર બદલી નાખ્યું. ત્રણ ટર્નિંગ પોઈન્ટ્સ. પહેલો કયો?
પહેલો અને સૌથી ફંડામેન્ટલ તો પેલો ફ્રેન્ચ ઓઈસ્ટરનો અનુભવ. 12 વર્ષની ઉંમરે એ ખાલી ટેસ્ટ નહોતો, એક આખી નવી દુનિયાનો દરવાજો હતો. એણે શીખવ્યું કે જીવનની અસલી મજા પેલી સેફ, જાણીતી દુનિયાની બહાર છે. અજાણ્યાને અપનાવવું, પડકાર ઝીલવો, આખી જિંદગી માટે એમનો એપ્રોચ ત્યાંથી ઘડાયો.
બીજો ટર્નિંગ પોઈન્ટ.
બીજો મોટો વળાંક આવ્યો 2000માં કિચન કોન્ફિડેન્શિયલના પબ્લિકેશન અને એની સફળતા સાથે. એક ઝાટકે અજ્ઞાત શેફમાંથી ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની ગયા.
આ બદલાવ ખાલી કારકિર્દીનું નહોતો, ઓળખનો હતો.
બરાબર. અચાનક મીડિયા, લોકોની અપેક્ષાઓ, પ્રભાવ, આ બધું આવ્યું. રસોડાની પેલી ભૌતિક દુનિયામાંથી એમને લેખન, ટીવી, પબ્લિક લાઈફની વધુ અમૂર્ત દુનિયામાં આવવું પડ્યું. આ સફળતાએ એમને પોતાની જાતને, પોતાની પ્રામાણિકતાને ફરીથી જોવાની ફરજ પાડી.
અને ત્રીજો
મહત્વનો વળાંક હતો પિતા બનવું. એ પ્રમાણમાં મોટી ઉંમરે પિતા બન્યા અને એ અનુભવે એમના વિચારો, એમની પ્રાયોરિટીઝ બધું બદલી નાખ્યું.
જે માણસ રિસ્ક લેવા માટે જાણીતો હતો એ હવે વધુ સાવચેત બન્યો, જવાબદારી વધી, પોતાના વારસા વિશે વિચારવા લાગ્યા, પોતાની દીકરી માટે કેવી દુનિયા મૂકીને જવી છે. મીડિયમ રોમાં આ બદલાયેલો દ્રષ્ટિકોણ દેખાય છે. પિતૃત્વએ એમને વધુ સ્થિર કર્યા, પણ સાથે નવી ચિંતાઓ પણ આપી.
એટલે આ પહેલાના બોર્ડિન કરતાં વધુ જટિલ, વધુ ચિંતનશીલ બોર્ડિન હતા,
કહી શકાય.
તો આ બધી વાતો પરથી, બોર્ડિનના જીવન અને લખાણોમાંથી, ખાસ કરીને મીડિયમ રોમાંથી આપણે શું શીખી શકીએ? સામાન્ય માણસ માટે શું બોધપાઠ છે? મને લાગે છે સૌથી મોટો પાઠ એ છે કે પરિવર્તન શક્ય છે. બોર્ડિનની જર્ની જુઓ, વ્યસન, નિષ્ફળતા, અંધકાર, એ બધામાંથી પસાર થઈને એ ક્યાં પહોંચ્યા એ બતાવે છે કે ગમે તેટલું ખરાબ થયું હોય, જીવનમાં ગમે ત્યારે નવો વળાંક આવી શકે છે, મુક્તિ મળી શકે છે.
અને પેલો પ્રામાણિકતા વિરુદ્ધ સફળતાનો સંઘર્ષ, એ તો આજે બહુ જ રેલેવન્ટ છે, પર્સનલ બ્રાન્ડિંગના જમાનામાં.
બરાબર. પોતાની જાતને વળગી રહેવું અને સાથે સાથે આ બહારની દુનિયાની અપેક્ષાઓ, દબાણો, એની વચ્ચે સંતુલન રાખવું. બોર્ડિનની નિખાલસતા યાદ અપાવે છે કે આપણી ભૂલો, આપણી અપૂર્ણતાઓ સ્વીકારવી એ શક્તિ છે, નબળાઈ નથી.
બીજું, જીવનની જટિલતાનો સ્વીકાર. બધું કાળું ધોળું નથી હોતું.
હા, વિરોધાભાસો સ્વીકારવા અને એ સમજવું કે સાચો અર્થ ઘણીવાર પેલી અઘરી, અસ્વસ્થતા આપતી પરિસ્થિતિઓમાં છુપાયેલો હોય છે. સહેલા જવાબો પાછળ ભાગવા કરતાં અઘરા સવારો પૂછવા વધુ જરૂરી છે.
અને કારીગરીનું મૂલ્ય, પેલી પડદા પાછળની મહેનત.
ચોક્કસ. મીડિયમ રોમાં એમણે જસ્ટો થોમસ નામના માછલી કાપનારનું જે વર્ણન કર્યું છે, અદ્ભુત છે. એ યાદ અપાવે છે કે ખરી કુશળતા, ખરી મહેનત ઘણીવાર દેખાતી નથી, પણ એના પર જ દુનિયા ચાલે છે. એવા લોકો માટે આદર હોવો જોઈએ.
ખોરાક દ્વારા જોડાણની વાત પણ મહત્વની છે.
ખૂબ જ. સાથે બેસીને જમવાથી કેવી રીતે ભેદભાવ દૂર થાય છે, કેવી રીતે એકબીજાને સમજી શકાય છે, આ એમના કામનો મુખ્ય સંદેશ હતો.
અને છેલ્લે માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો. એમની સફળતા પાછળના દબાણ અને સંઘર્ષ પરથી શું સમજાય?
આ થોડો સંવેદનશીલ મુદ્દો છે, પણ મહત્વનો છે. એમનો સંઘર્ષ બતાવે છે કે બહારની સફળતા એ અંદરની શાંતિની ગેરંટી નથી. ફેમસ હોવું, સતત ટ્રાવેલ કરવું, એનું દબાણ અંપાર હશે. એમની વાત આપણને મેન્ટલ હેલ્થના મહત્વ વિશે, મદદ માંગવામાં સંકોચ ન કરવા વિશે અને એકબીજા માટે વધુ સહાનુભૂતિ રાખવા વિશે વિચારતા કરે છે.
ચોક્કસ. ચાલો તો હવે આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય બોધપાઠ તારવીએ, શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા. પહેલું, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ.
એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. બોર્ડિનની આખી સફર, એમના વ્યસન અને સંઘર્ષો છતાં, એ બતાવે છે કે માણસ ગમે ત્યારે બદલાઈ શકે છે, નવેસરથી શરૂઆત કરી શકે છે. એમની પોતાની ભૂલો અને નબળાઈઓ વિશેની જે ક્રૂર પ્રામાણિકતા છે, ખાસ કરીને મીડિયમ રોમાં જે પરિપક્વતા દેખાય છે, એ આપણને ઊંડે સુધી સ્પર્શે છે. એ આશા આપે છે કે ભૂતકાળ ગમે તેવો હોય, ભવિષ્ય સારું બની શકે છે.
બીજું, એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ.
એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. ખોરાક એ ખાલી ટકવા માટે નથી, એ તો સંસ્કૃતિ, ઓળખ, ઇતિહાસ, રાજકારણ, આ બધાની એક જટિલ ભાષા છે. બોર્ડિને બતાવ્યું કે ખોરાકને સમજવો એટલે લોકોને સમજવા, એમની આશાઓ, એમના ડર, બધું સમજવું અને સાથે મળીને જમવું એ કદાચ એવા ભેદભાવ દૂર કરી શકે જે મોટા મોટા નેતાઓ પણ ન કરી શકે.
અને છેલ્લું, એક સાર્વત્રિક બોધપાઠ.
એક સાર્વત્રિક બોધપાઠ. જીવનમાં સાચો સંતોષ ખાલી બહારની સફળતા, એવોર્ડ કે સમાધાન કરીને મેળવેલી પ્રસિદ્ધિમાં નથી, એ તો જિજ્ઞાસા સાથે, દુનિયા સાથે ખરા અર્થમાં જોડાવામાં છે. આ માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે, નવા ક્યારેક અઘરા અનુભવોને અપનાવવા પડે. બોર્ડિનનું જીવન કહે છે કે દુનિયાને પૂરેપૂરી જીવવી હોય તો એને ચાખવી પડે એના બધા જ સારા નરસા સ્વાદ સાથે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.